જગત ને વંદન કર્યા પછી જગત પતિ ને વંદન કરે છે તુલસીજી. પણ વચ્ચે આવતી માયા પ્રભુ સુધી પહોંચવા દેતી નથી. ભગવાનના ભક્તને પણ વચ્ચે આડે આવીને ઉભી રહી, અને કે જો ભક્ત સીધો ભગવાનની પાસે પહોંચી જશે તો મારી કિંમત કેટલી રહેશે. માયા પોતે પણ વિચારે. હનુમાનજી સેવામાં સીધા પહોંચ્યા તો સીતાજીને એ મંજૂર નહોતું, સ્વીકાર્ય નહોતું. ભરતજી ચિત્રકૂટમાં ભગવાનને મનાવવા જાય તો એમને માટે પણ વચ્ચે માયા મૂકી દીધી ભરદ્વાજ ઋષિના આશ્રમે. સંપતિ ચકઈ ભરત ચક મુનિ આયસુ ખેલવાડ, માયાનો ખેલવાડ એવો વચ્ચે મૂકી દીધો કે ભરતજી એમાં જ અટવાઈ જાય છે કે સાચે જ રામ પ્રેમી છે, રામનો રામના વિરહથી દુઃખી સાચે જ છે કે આ વૈભવની અંદર લપટી જાય છે, એમ વિચારીને માયાને ત્યાં ગાડી વચ્ચે નાખી. તો ભગવાનના ભક્તોને પણ માયા વચ્ચે અડતી નડતી હોય છે. એટલે માયા પણ ઈચ્છે કે ભક્તો મારાથી દૂર રહે. ભગવાન ભગવાનથી ભક્તો ભગવાનથી દૂર રહે અને એટલે માયા વચ્ચે આવીને ઉભી રહેતી હોય છે. પણ ભગવાનની સમીપમાં પહોંચ્યા પછીથી કહ્યું કે પુનિમન બચન કર્મ રઘુનાયક ચરણ કમલ બંધવ સબ લાયક. બધાને વંદન કર્યા માત્ર કર્મથી, પણ હવે પોતાના ઈષ્ટદેવની સમીપ પહોંચી ગયા છે. દુનિયાના વ્યવહારના બધા જ અવરોધોને હટાવતા હટાવતા પોતાના ઈષ્ટદેવ સુધી પહોંચ્યા છે, અને ત્યાં ગાડી ભગવાનને મન કર્મ વચન, મન કર્મ વચન સર્વસ્વથી પરમાત્માને અર્પિત સમર્પિત થઈ જઈને. એટલે રસ્તો હોય છેક સુધી પહોંચવાનું હોય, કાંકરા હોય કાંટા હોય દજાવાતું હોય તડકો હોય છાંયો હોય, એ બધાને પાર કરતા કરતા જયારે પરમ સુધી પહોંચાય ત્યારે કેટલો આનંદ થાય, કેટલો ઉત્સાહ આવે. એમ તુલસીજી જગતના બધા જ અવરોધોને દૂર કરતા કરતા વંદન કરવામાં પોતાના પ્રભુ સુધી પહોંચ્યા, અને કહ્યું હવે ઉની મન ક્રમ વચન બધી જ રીતે મનથી કર્મથી વચનથી રઘુનાયક એમના ચરણોની અંદર હવે વિલીન થઈ જવાનું છે. ચરણ કમલ બંધવ સબ લાયક, બીજા બધાની તો લાયકાત પ્રમાણે વંદન કરી આવ્યા, બધાની લાયકાતો પ્રમાણે મહારાજ જનકજીની લાયકાત પ્રમાણે એમને પણ વંદન કર્યા, દશરથજીની લાયકાત પ્રમાણે એમને વંદન કર્યા, ભરતજીને લક્ષ્મણજીને શત્રુઘ્ન બધાને વંદન કરી દીધા, સીતાજીને વંદન કરી દીધા. સંત અસજ્જન બધા કોઈ બાકી નહીં. અને હવે સબ વિધિ લાયક ચરણ કમલ બંધવ સબ લાયક, બધા જ પ્રકારની માન્યતાઓ લાયકાતો પ્રભુના ચરણમાં કઈ બાકી હોય, સર્વસ્વ હોય. એટલે બધી રીતે પરમાત્મા મારો પ્રેમાળ છે, મારો માલિક છે, સ્વજન છે, ભગવાન છે, આ બધા ભાવથી સંપૂર્ણ રીતે સમર્પિત થઈને મારા ભગવાન સર્વગુણ સંપન્ન છે. બીજા બધાને તો એક એક જુદા જુદા એના સદગુણથી વંદન કર્યા, પણ તુલસીજીએ ભગવાનને માટે મૂકી દીધું સબ લાયક, કશું જ બાકી નહીં. મારા ભગવાન સર્વગુણ સંપન્ન છે અને સ્વાભાવિક છે, ભગવાન એક જ પૂર્ણ છે. અધૂરા હતા એટલે તો માણસ થઈને જન્મ્યા છે, જો પૂરા હોત તો જન્મ લેવો જ ના પડત. પણ પૂરો એકમાત્ર પરમાત્મા છે. એટલે તુલસીજી ભગવાનને પરિપૂર્ણતાની અંદર સમજીને કહ્યું કે સબ વિધિ સબ લાયક, એમને મારા ભગવાનના ચરણમાં હું મારું માથું હવે સમર્પિત કરી દઉં છું મન કર્મ વચનથી. તુલસીજીએ પણ કશું બાકી રાખ્યું નહીં, ભગવાનની અંદર પણ કશું બાકી નથી, તો તુલસીજીએ કશું બાકી ન રાખ્યું, સંપૂર્ણ, જેને કહેવાય ને સમર્પણ, સંપૂર્ણ સમર્પણ તુલસીજીએ ભગવાનના ચરણોમાં કરી દીધું. અને રાજીવનયન ધરે ધનુષાયક, રાજીવ પ્રસન્ન નેત્ર, કોઈ પણ આવે એને ભગવાનની પ્રસન્નતાનો જ અનુભવ થાય. મંદિરમાં જઈએ ભગવાનના સ્વરૂપની સામે બસ દર્શન કરીએ નિરખીએ તો ભગવાન હસી રહ્યા છે, ભગવાન રાજી છે, પ્રસન્ન છે, એવા ભાવથી એના દર્શન. રાજીવ નયન, એમની કૃપા દ્રષ્ટિ મારી પર પ્રાપ્ત થઈ રહી છે મને. અને રાજીવ એટલે બે, રાજીવ એટલે સુંદર, અને એવા નયનોની દ્રષ્ટિ દરે ધનુષાયક, હાથમાં ધનુષબાણ ધારણ કરેલા છે. સબબ સબલાયક કહીને તુલસીજીએ સમર્પિત થઈને હવે ભગવાનના વિગ્રહના દર્શન કરાવી રહ્યા છે કે જુઓ ભગવાનનો વિગ્રહ આવું છે. સ્વાભાવિક છે કે દર્શન કરવા ઉભા રહીએ એટલે બધો જ શ્રંગાર હોય છે, પાદુકાજી સુધીનો બધો નિહારવા જોઈએ. અને એટલે ભીડ ના હોય, શાંતિથી ઉભા દર્શન કરવાના હોય, કેવો આનંદ આવે. આ શ્રંગાર દર્શન છે. તુલસીજી અહીંયા આગળ ઠાકોરજીના શ્રંગારના દર્શન કરાવ્યા કે જુઓ તો ખરા ભગવાનના નેત્રો બંને કેટલા સુંદર લાગે છે. રાજીવ એટલે કમળ સમાન, કમળ નેત્રો છે, હાથમાં ધનુષબાણ ધારણ કરેલા છે, કૃપા દ્રષ્ટિવાળા છે, નયન એમના કોમળ દ્રષ્ટિવાળા છે, છતાં હાથમાં ધનુષબાણ તો છે જ. ભગવાન કૃપા દ્રષ્ટિ આપે છે ભક્તને, અને જેને જરૂર હોય તેને જગતનો વ્યવહાર છે. ભગવાન તો શરીર ધારણ કરીને આવ્યા છે જગત ઉપર વિગ્રહ લઈને, એટલે એ પ્રમાણે બધું જ રાખવું પડે. આપણા બધાના જીવનમાં જોવા જોઈએ રાગ દ્વેષ છે, કશું બાકી છે? કોઈના પ્રત્યે સદભાવ પણ હશે, પ્રેમ ભાવ હશે, કોઈના પ્રત્યે દુર્ભાવ હશે, વેરઝેરે હશે. ભગવાને પોતે રાવણને શા માટે હાથમાં લીધો, ભક્તોને રાખ્યા, અને ધનુષબાણ હતા તો એ રાવણ માટે હશે જ ને. એટલે વ્યવહારની અંદર, એટલે વ્યવહાર છે એટલે આ ભેદ દ્રષ્ટિભેદ તો આવવાનો જ, વાલા દવલા રહેવાના જ, આ અરખામણું અને અવાલું. કેમ કે એની અંદર વ્યવહારની અંદર ગુણ અવગુણ દેખાવાના. જો એક સમાન ભાવ હોય પણ તો ભગવાન તો ધરાતલ ઉપર આવ્યા છે, અવતરિત થયેલા છે, વિગ્રહ છે, વ્યવહાર છે. એટલે ભગવાનને તો કૃપા દ્રષ્ટિ એમની પાસે હોય અને ધનુષબાણ એમની પાસે હોય, બંને સાથે રહે. એનો ભાવ જ્યાં સુધી સદગુણો છે ત્યાં સુધી પ્રેમ આપવાનો, અને જ્યાં જ્યાં દુર્ગુણ ને દુરાચાર છે ત્યાં આગળ ધનુષબાણથી એને બહાર કાઢવાના. ભક્તમાં રાવણ એ બેઠો હોય, એની ઉપાસનાની અંદર જ્યાં રાવણ પણ આવતો હોય તો ભગવાન એને પણ આંકી તો કાઢે ને ધનુષબાણ વડે. કૃપા દ્રષ્ટિથી, રાજીવ નયનથી પ્રસન્ન થઈને એને ભક્તિ, શ્રદ્ધા અને સેવા પણ આપે. પણ ઉભા રહો, એક અહંકાર છે, હોય જ, કોઈ બાકી ના હોય. સૂક્ષ્મ અહમ તો અંદર પડેલું જ હોય, જેને બીજા શબ્દમાં કહીએ કે સ્વાભિમાન, એ તો હોવાનું જ છે. ગર્વ, અહંકાર, અભિમાન, ઘણા બધા શબ્દો છે એને માટે. એટલે પરમાત્મા સુધી પહોંચવું હોય, ભગવાનના ભક્ત થવાનું, ભક્ત થઈને ભગવાનના સુધી પહોંચવાનું, અને પછી ભગવાનમય થઈ ભગવાન સ્વરૂપ થવા માટે બધાથી નિર્માણ કરી નાખવાનું, કશું જ ના રહે બાકી. ભગવાને ગીતામાં કહ્યું, માના અપમાન સ્તુલ્ય સ્તુલ્ય મિત્ર અરિપક્ષયો, બધાથી લાભા લાભો જયા જયો તતો યુદ્ધા યુજસ્વ નૈવમ પાપમ વાપસસી. તું પાપ નહીં કરે, તને પાપ નહીં સ્પર્શે, આવી જા સ્વરૂપમાં. તો ભગવાનના સ્વરૂપ સુધી પહોંચવા માટે જે કઈ વિકૃતિઓ, વાસનાઓ, દોષો છે એ બધાને ભગવાન કાઢતા કાઢતા પોતાના સ્વરૂપ સુધી લઈ જાય. એટલા માટે રાજીવ નયન ધરે ધનુષાયક ગુણ આવ્યું ને, વાત એ જ આવી. ભગત વિપતિ ભંજન, પરમાત્માની અંદર વિલીન થતા સુધી ભક્તને આ બધું જ નિરક્ષર વિવેક કરીને કે આને પાણી કહેવાય અને દૂધ કહેવાય, ગુણ અવગુણ જે કઈ છે બધા દૂર કરી એને સદગુણથી સજ્જ કરે. નાનું બાળક હોય તે માં એને બધી નવડાવી ધોવડાવી સાફ કરીને, માથાના વાળે કરીને, એને ગૂંથીને, કાળું ટીલું કરીને, કપડાં સરસ પહેરાવીને પછી બેસાડે. કેમ? ભગવાનની માં જ છે, તમે એવા માં હતા. એટલે ભગવાન પણ ભક્તને બિલકુલ સાફ સુથરો કરી શણગારે, એના માટે કહ્યું કે ભગત વિપતિ ભંજન અને સુખદાયક. સરસ મજાનું મેલું ગેલું ગોતરું હોય, છોકરું અડવાની મન ના થાય, પણ માએ નવડાવી ધોવડાવી સજાવી બેસાડી હોય તો ના ઓળખતા હોય તો મુશ્કેલી ઈચ્છા થાય. તો ભગવાન પણ પોતાના ભક્તને રાવણ જેવી આસુરી વૃત્તિઓ હોય એને એને દૂર કરે. અને સરસ રીતે એક કલાકાર હોય, પથરો જ પડ્યો હોય, રાક્ષસ જેવો પથરો, પણ કલાકારના હાથની અંદર આવી જાય તો એમાંથી સરસ મજાની મૂર્તિ એટલી સરસ કંડારી નાખે. પણ કંડારતા પહેલા ટાંકણા ખાવા પડે, અથોડા ખાવા પડે, કચરો તો ઘણો હોય. આપણે માણસ તરીકે પૂર્ણ થવા માટે આવીએ, પણ થોડો કચરો થાય એટલે પાછા હટીએ, પાછો એ કચરો નીકળે, અનુભવથી ફરી પાછા આવીએ. આમ ઘડાવા માટે પણ પ્રભુના ધનુષ બાણની સામે જવું, પ્રભુના ધનુષ બાણ સામે જઈને ટકવું પડે. કઈ વાંધો નહીં, આવવા દો પ્રભુ, બાણ આવશે તોય, જુઓ ને મારી જ સામે જઈને બાણ ખાધું. કે આ દુષ્ટ રાવણના હાથે મરવું એના કરતા ભગવાનના હાથે મરીશ તો સદગતિ મળશે. એમ ભક્ત પણ ભગવાનની સન્મુખ જાય, સ્વાભાવિક છે, ગુણ દોષ બધું લઈને જવાનું છે. પણ ભગવાન ધનુષ બાણ એટલે રાખ્યા, ભગત વિપતિ ભંજન, ભક્તની જે કઈ આપત્તિઓ વિપત્તિઓ જે કઈ છે એ બધું કાઢી 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 સાફ સુથરું કરીને સુખદાયક બનાવે છે. અને ભક્તને પણ એવો આનંદદાયક સુખદાયક બનાવે, ભગવાનના દર્શન કરતા તો આનંદ થાય પણ ભગવાનના એવા ઉચ્ચ કોટીના ભક્તોને જોવાને પણ એટલો જ આનંદ આવે, દર્શન કરવાનો, એને પગે લાગવાનું, એની સેવા કરવાનું, જેમ ભગવાનની સેવા તો કરીએ છીએ એમ ભગવાનનો ભક્ત આદર્શ હોય તો એને પણ મળવાનું, દર્શન કરવાનું, પ્રણામ કરવાનું, સેવા કરવાનું મન થાય છે. એટલે એ ભક્ત સુખદાયક થઈ જાય ભગવાનનો. ભગવાન સુખદાયક છે તો ભગવાનનો ભક્ત પણ સુખદાયક છે, કારણ કે ભગવાને એને ભગત વિપતિ ભંજન બધું જ ભાગી ભાગીને બધું તોડી તોડીને બહાર કાઢી નાખે. એને કાઢો, કામ ક્રોધ લોભ મોહ અભિમાન બધું ઘણું બધું હોય, કચરો ઓછો ના હોય. આપણા ઘરની અંદર વર્ષો જૂનું માળિયું હોય અને ખોલવા બેસવા જોઈએ, કેટલો બધો કચરો બહાર ફેંકી દેવાની ઈચ્છા થાય, ક્યાં કચરો હવે કાઢો બહાર, કામનો નથી, કેટલી ધૂર ચડી હોય. તો એમ ભક્તના જીવનની અંદરથી પણ ભગવાને બધું કાઢી સૌને સુખદાયક એવો વારસો આપી અને એને પોતાનો બનાવે છે.